તારીખ 18/5/1991 શમદરાજ ચંદ્ર પત્રાંક 698 અને 699 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 320 મૂળ કેસેટમાં ડિસ્ટર્બન્સ છે.
છદ્રવ્ય નથી સ્વીકારતા. છઠ્ઠું જે કાળદ્રવ્ય છે એને ઉપચારિક દ્રવ્ય તરીકે લે છે, પણ એને ખરેખર દ્રવ્ય તરીકે નથી સ્વીકારતા. જે પાંચ અસ્થિકાય કયા છે તેની વર્તનાનું નામ મુખ્યપણે કાળ છે. પાંચ દ્રવ્યો પરિણમી રહ્યા છે, એક પર્યાયથી બીજી પર્યાયે વર્તી રહ્યા છે, એ વર્તનાનું નામ મુખ્યપણે કાળ છે. તે વર્તનાનું બીજું નામ પર્યાય પણ છે. એ વર્તનાને પર્યાય અથવા અવસ્થા પણ કહેવામાં આવે છે. જેમ ધર્માસ્તિકાય એક સમયે અસંખ્યાત પ્રદેશના સમૂહરૂપે જણાય છે, તેમ કાળ સમૂહરૂપે જણાતો નથી. એવી રીતે કોઈ કાળનો સમૂહ નથી એક સાથે દેખાતો. તિર્યક પ્રચય છે, ઉર્ધ્વ પ્રચય છે, પણ તિર્યક પ્રચય નથી એમ કહેવું છે. પ્રવચન સારમાં એવો શબ્દ વાપર્યો છે કે જે ઉર્ધ્વ પ્રચય છે, એક પછી એક પછી એક પછી એક એમ એમ ભવિષ્યકાળમાં પર્યાયો થતી જાય એને ઉર્ધ્વ પ્રચય કહે છે. અને એક સાથે ક્ષેત્રનો પથારો હોય ઉપર ઉપર જાય છે અવસ્થાઓ એવી રીતે. એમ પ્રચય એટલે એનો ફેલાવ, પ્રચયનો અર્થ થાય છે ફેલાવ. ક્ષેત્રનો ફેલાવ અને પર્યાયનો ફેલાવ એમાં ફરક છે એમ કહેવું છે. બે વાત એક નથી. એટલે જેમ ધર્માસ્થિકાય એક સમયે અસંખ્યાત સમૂહરૂપે જણાય છે, તેમ કાળનો સમૂહ સમૂહરૂપે જોવામાં આવતો નથી, એવી રીતે નથી જણાતો. એક સમય વર્તી લય પામે ત્યાર પછી બીજો સમય ઉત્પન્ન થાય છે. એક સાથે નથી બધા સમયો, વારા ફરતી ઉત્પન્ન થાય છે. તે સમય દ્રવ્યની વર્તનાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ છે. કોઈ પણ દ્રવ્યની જે વર્તના છે એનો જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ છે એને સમય કહેવામાં આવે છે. હવે એક સાથે સર્વજ્ઞને જણાય છે એવી એમને દલીલ આપી છે, એ સંબંધીનું સ્પષ્ટીકરણ આપે છે. સર્વજ્ઞના જ્ઞાન સંબંધીનું અને સર્વજ્ઞનું જ્ઞાન કેવી રીતે જાણે છે ભૂત ભવિષ્યની પર્યાયને, એ પણ એમાંથી કેવળ જ્ઞાનનું પ્રવર્તન છે, સ્વરૂપ છે, એ પણ અહીંયા સ્પષ્ટ થાય છે. ઉત્તરમાં સર્વજ્ઞને સર્વકાળનું જ્ઞાન થાય છે એમ કહ્યું છે. કે સર્વજ્ઞને સર્વકાળનું જ્ઞાન થાય. સર્વકાળનું જ્ઞાન કહો કે ત્રણેય કાળનું જ્ઞાન કહો, તેનો મુખ્ય અર્થ તો એમ છે કે પંચાસ્તિકાય દ્રવ્ય પર્યાયત્મક ગુણે તેમને જ્ઞાન ગોચર થાય છે. પાંચે અસ્થિકાય છે એના સર્વ પર્યાયો અને બધા દ્રવ્યો એમને જ્ઞાન ગોચર થાય છે. અને સર્વ પર્યાયનું જ્ઞાન તે સર્વકાળનું જ્ઞાન કહેલું છે. એ પાંચે દ્રવ્યોનું સર્વ પર્યાયોનું જ્ઞાન તે સર્વકાળનું જ્ઞાન છે એમ સમજવું. એક સમયે સર્વજ્ઞ પણ એક સમયે જ વર્તતો દેખે છે. વર્તમાન પ્રત્યેક સમયે વર્તતો સમયે જ દેખે છે અને ભૂતકાળ કે ભવિષ્યકાળને વર્તતો દેખે નહીં. ત્યારે વર્તતો નથી માટે વર્તતો દેખે નહીં. જો તેને પણ વર્તતો દેખે તો તે પણ વર્તમાન કાળ જ કહેવાય. કેમ કે વર્તમાન એ શબ્દ જ વર્તતો, વર્તતો એનો બીજો અધર વર્ડ વર્તમાન એમ કહેવામાં આવે છે. વર્તમાન કહો કે વર્તતો કહો એક જ વાત છે.
જાણે
વર્તતા પૂરતી વાત છે એ તો. એ વર્તતા સમય પૂરતી વાત છે. બાકી ભૂત ભવિષ્યને જાણે છે એ વાત જે નીચે કહેશે એ પણ પોતે સ્પષ્ટીકરણ આપ્યું છે કે સર્વજ્ઞ ભૂતકાળને વર્તી ચૂક્યા પણ એ જાણે છે, દેખે છે, અને ભવિષ્યકાળને હવે પછી આમ વર્તશે એમ દેખે છે. નથી દેખતા એમ નથી, પણ વર્તી ગયા તે પર્યાયો આવા વર્ત્યા હતા, હવે પછી વર્તવાના છે ભવિષ્યમાં તે આવા વર્તશે, અને જેમ વર્તમાનમાં વર્તતા હોય એમ વર્તમાનવત નહીં વર્તતા પર્યાયોને જાણે છે, પછી તે ભૂતકાળના હોય કે તે ભવિષ્યકાળના હોય. પણ વર્તમાનવત વર્તતા હોય અને જાણે એવા જ પ્રકારે જાણે છે. શું માટે જાણે છે એમ કહેવાય, નથી જાણતા એમ ન કહેવાય. અને જે વર્તમાન વર્તે છે તેને વર્તમાન વર્તે છે એમ જાણે, માટે જેમ છે તેમ જાણે છે, માટે નથી જાણતા એ પ્રશ્ન રહેતો નથી. ભૂતકાળ દ્રવ્યને વિશે સમાઈ ગયો છે અને ભાવિકાળ સત્તાપણે રહ્યો છે. ભૂતકાળ દ્રવ્યને વિશે સમાઈ ગયો છે, જો આ વાત બહુ ગૂઢ કરી છે. આ વાત જે ધવળના ગ્રંથોમાં છે, જે હિમચંદીએ ચર્ચા ઉપાડી છે કે ભવિષ્યની અને ભૂતકાળની પર્યાયો દ્રવ્યને વિશે કેવી રીતે સત્તા ધરાવે છે, અથવા ટોડરમલજીએ કહ્યું કે અનાદિ અનંત પર્યાયોનો પિંડ તે દ્રવ્ય છે, અનાદિ અનંત પર્યાયોનો પિંડ તે દ્રવ્ય છે એ કેવી રીતે કહ્યું, એ શ્રીમદજીના શબ્દોમાં પણ આ રીતે નીકળે છે કે ભૂતકાળ દ્રવ્યને વિશે સમાઈ ગયો છે એટલે બધી પર્યાયોમાં વિલીન થઈ ગઈ છે, અને ભાવિકાળ દ્રવ્યને વિશે સત્તાપણે રહ્યો છે, ભાવિકાળનું અસ્તિત્વ છે, બેમાંથી એક વર્તવા પણ નથી, વર્તમાન વર્તતા નથી, ભૂત અને ભવિષ્ય વર્તમાનમાં વર્તવા પણ નથી, માત્ર એક સમયરૂપ એવો વર્તમાન કાળ જ વર્તે છે. જે વર્તે છે તો વર્તમાન એક સમય પૂરતો કાળ વર્તે છે, માટે સર્વજ્ઞને જ્ઞાનમાં પણ તે જ પ્રકારે ભાષ્યમાન થાય છે, અથવા જેમ છે તેમ જ ભાષ્યમાન થાય છે, બીજી રીતે કાંઈ ભાષ્યમાન થતું નથી. માટે સર્વજ્ઞને જ્ઞાનમાં પણ તે જ પ્રકારે ભાષ્યમાન થાય છે. હવે એનો પ્રદ્રષ્ટાંત આપે છે કે કેવી રીતે, કે એક ઘડો હમણાં જોયો વર્તમાનમાં ગયો હોય, તે ઘડો ત્યાર પછીને બીજે સમયે નાશ પામી ગયો હોય, ફૂટી ગયો ઘડો, ત્યારે ઘડા પણ વિદ્યમાન નથી, તે ઘડો કાંઈ ઘડા પણ વિદ્યમાન નથી, પણ જોનારને તે ઘડો જેવો હતો તેવો તેના જ્ઞાનમાં ભાષ્યમાન થાય છે કે આ ફૂટી ગયો જે ઘડો તે પહેલા ઘડો આવા આકારે હતો, આવા રંગે હતો, આવા પ્રકારનો હતો. તેમજ હમણાં એક માટીનો પિંડ પીડ્યો છે, તેમાંથી થોડો વખત ગઈ એક ઘડો નીપજશે. અત્યારે એક માટીનો પિંડ જોવે છે કુંભારના હાથમાં, ઘડા ઉપર ચડાવે, ચાકડા ઉપર ચડાવેલો, એ થોડો વખત પછી ઘડા પણ આકાર પામશે, નીપજશે, એમ પણ જ્ઞાનમાં ભાસી શકે છે કે આ માટીના પિંડમાંથી ઘડો બનવાનો છે. તથાપિ માટીનો પિંડ વર્તમાનમાં કાંઈ ઘડાપણે વર્તતો હતો નથી, તો પણ માટીનો પિંડ કાંઈ વર્તમાનમાં ઘડાપણે વર્તતો હતો નથી. માટીનો પિંડ તો માટીપણે જ વર્તમાનમાં વર્તે છે, કાંઈ ઘડાપણે વર્તતો નથી. એ જ રીતે એક સમયમાં સર્વજ્ઞને ત્રિકાળ જ્ઞાન છતાં પણ વર્તમાન સમય તો એક જ છે, ભલે જ્ઞાન ત્રણે કાળના સમયનું છે, પણ કોઈ પણ દ્રવ્યનો વર્તમાન સમયમાં વર્તે છે તે જ સ્થિતિનું વર્તમાન વર્તન સમયનું વર્તતું જ્ઞાન છે. ભૂત ભવિષ્યનું તો તે થઈ ગયું અને થશે એવું સત્તાત્મક જ્ઞાન છે, વર્તતું પ્રગટ પર્યાય તો પ્રગટ પર્યાય વર્તે છે તેનું જ્ઞાન છે. આ રીતે કેવળ જ્ઞાન જાણે છે, બહુ ચોખ્ખું કર્યું છે. સાદી ભાષામાં પણ કેવળ જ્ઞાન કેવી રીતે, કેવળ જ્ઞાન પણ એ વર્તે છે કે જેમાં ત્રણેય કાળનું જ્ઞેયત્વ કેવી રીતે છે, જ્ઞેયપણું કેવી રીતે છે એ બહુ સ્પષ્ટ કર્યું છે. સુખ. હવે કાળ નો જે પ્રશ્ન, એટલે એવું છે કે માણસને પોતાના અભિપ્રાય અનુસાર કોઈ વાત લેવી હોય ત્યારે સળંગ કહેનારના વક્તવ્યને ગ્રહણ ન કરે, માત્ર કોઈ એક વાત ટુકડો પકડી અને એનો આગ્રહ કરી નાખે, તો એમાં કાંઈ આત્માનો હિત નથી. આત્મહિતના લક્ષ્ય તો સ્વાધ્યાય થાય, તો એ પ્રકારની અસરળતા અથવા વિપરીતતા ઊભી ન થાય. પરિણામનું નુકસાન તો પરિણામ કરનારને છે, પછી એને આત્મહિતનું લક્ષ્ય ન હોય તો એનો કોઈ ઉપાય નથી. હવે કાળ ઉપર આ પછી જવા કે સૂર્યને લીધે જે દિવસ રાત્રિ રૂપ કાળ સમજાય છે તે વ્યવહાર કાળ છે. આ સૂર્યને લઈને જે કાળની ગણતરી થાય છે કે ભાઈ આ એક દિવસ થયો, આજે એકમનો દિવસ છે, આજે પાંચમનો દિવસ છે, પછી ચંદ્ર ઉગશે, પછી પાછો સૂર્ય ઉગશે, ત્યારે છઠ્ઠો દિવસ છે, એમ એમ દિવસ રાત્રિ રૂપ કાળ સમજાય છે. સૂર્યના સદભાવમાં દિવસ અને અભાવમાં રાત્રિ તે વ્યવહાર કાળ છે. તે તો કાળને ગણવા માટેનો એક સાધન, વ્યવહાર સાધન છે. કેમ કે સૂર્ય સ્વાભાવિક દ્રવ્ય નથી, સૂર્ય છે એ કોઈ સ્વાભાવિક દ્રવ્ય નથી. દિગંબર કાળના અસંખ્યાત અણુ માને છે, આ ચોખ્ખું લેખ્યું છે. ઉરાપણે જે જીનાગમની વાત લખી એ શ્વેતાંબરની છે, એ શેના ઉપરથી નક્કી થાય છે કે આના ઉપરથી નક્કી થાય છે કે જીનાગમ શબ્દ વાપર્યો છે પણ ત્યાં શ્વેતાંબર જીનાગમની વાત છે. અહીંયા ચોખ્ખું લેખ્યું છે કે દિગંબર કાળના અસંખ્યાત અણુ માને છે પણ તેનું એકબીજાની સાથે સંધાન છે એમ તેનો અભિપ્રાય નથી. ત્યાં દિગંબર શાસ્ત્રમાં કહેનારનો એવો અભિપ્રાય નથી કે એક અણુ બીજા અણુ સાથે જોડાયેલું છે. ઉદગળ પરમાણુની જેમ સ્કંદ જોડાયેલા છે, આ લાકડાની અંદર બધા અસંખ્યાત પરમાણુ છે એ બધા જોડાયેલા છે, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેંકે તો બધા એક સાથે જોડાયેલા હોવાથી થોડાક અહીંયા રહી જાય ને થોડાક બીજે જાય એવું નથી બનતું, કેમ કે જોડાયેલા છે. એમ કાળાણુમાં એક કાળાણુ પણ બીજા કાળાણુ સાથે જોડાયેલો નથી, છૂટો છે. નજીક નજીક છે તો પણ છૂટો છે, પણ તેનું એકબીજાની સાથે સંધાન છે એમ તેમનો અભિપ્રાય નથી અને તેથી કાળને અસ્થિકાયપણે ગણ્યો નથી. દિગંબરના શાસ્ત્રોમાં કાળને અસ્થિકાયપણે ગણ્યો નથી એનું આ કારણ છે. શ્વેતાંબરનું ઉપર કહ્યું તે કારણ છે, દિગંબરનું આ કારણ છે. હા, એ પર્યાયને જોવે છે, આ દ્રવ્યને જોવે છે, કેમ કે ત્યાં કેવળ જ્ઞાનનું સ્વરૂપ બરાબર નથી, અહીંયા કેવળ જ્ઞાનનું સ્વરૂપ બરાબર છે. ત્યાં તો કેવળ જ્ઞાન થયા પછી પણ છદ્મસ્તને પરિણામ થાય ને ક્રિયા થાય એવું પણ જોવામાં આવે છે. વ્યસાતાથી દવા મંગાવો, જો કે મુનિ તો મુનિ દશામાં જ દવા ન મંગાવે, એ યાચના ન કરે, એ ઉદ્દેશિક ન લે, પણ ત્યાં તો ઉદ્દેશિક પણ થઈ ગયું એ પરિસ્થિતિ થઈ જાય છે. એટલે કેવળ જ્ઞાનનું સ્વરૂપ બરાબર નથી તો કેવળ જ્ઞાનનો વિષય પણ ત્યાં બરાબર નથી એમ છે. હવે એક પંક્તિમાં માર્ગદર્શન આપે છે, એક જ વાક્યમાં, કે પ્રત્યક્ષ સત્સમાગમમાં ભક્તિ વૈરાગ્ય આદિ દ્રઢ સાધન સહિત મુમુક્ષુએ સદગુરુ આજ્ઞા એ દ્રવ્યાનો યોગ વિચારવા યોગ્ય છે. દ્રવ્યાનુયોગના શાસ્ત્રો મુમુક્ષુ જે વાંચી લે અને એમ માને કે મને પણ સમજાય છે એવો ઉતાવળથી અભિપ્રાય સમજણનો બાંધવા જેવો નથી. સદગુરુને નિશ્રામાં, સદગુરુને આજ્ઞાએ, સદગુરુના ચરણમાં પ્રત્યક્ષ રહીને, એમ દૂર રહીને નહીં પ્રત્યક્ષ રહીને ભક્તિ અને વૈરાગ્ય, દ્રઢ ભક્તિ અને દ્રઢ વૈરાગ્ય રૂપી સાધન, આ બે સાધન તો મોક્ષને હોવા જોઈએ. નહીતર જે પરિણતિ ઊભી છે એ દેહાત્મ બુદ્ધિની ઊભી છે, રાગના એકત્વની જે પરિણતિ છે એ પરિણતિની આડે પાછા વૈરાગ્ય અને ભક્તિ પણ નથી, પછી તો હવે કોઈ ઉપદેશ પરિણમવાનો અવકાશ પણ નથી. છ દ્રવ્ય સમજાયા હોય એમ ભલે માને જીવ, પણ એ છ દ્રવ્યનું જ્ઞાન ખરેખર પ્રયોજનભૂતપણે ત્યાં થતું નથી. અપ્રયોજનભૂતપણે એમ થાય છે કે મને જ્ઞાન થયું છે, મને સમજાઈ ગયું છે, મને સમજાણું છે, હવે મને વાંધો નથી. તો એ જીવ તો એક નવી મુશ્કેલીમાં આવેલો જીવ છે. અત્યારે ભલે ન દેખાય પણ ખરેખર એ નવી મુશ્કેલીમાં આવેલો જીવ છે. એટલે પ્રત્યક્ષ સત્સમાગમમાં ભક્તિ વૈરાગ્ય આદિ દ્રઢ સાધન સહિત આ ઉપરાંત એક વાત કરે છે મુમુક્ષુની ભૂમિકાની જુદી જગ્યાએ, કે પ્રત્યક્ષ સત્સમાગમમાં ભક્તિ વૈરાગ્ય અને સરળતા આદિ દ્રઢ સાધન સહિત, સરળતા આદિ દ્રઢ સાધન સહિત મુમુક્ષુએ સદગુરુ આજ્ઞાએ દ્રવ્યાનું યોગ વિચારવા યોગ્ય છે. એમને દ્રવ્યાનું યોગ વિચારી લઈએ, વાંચી લઈએ, સાંભળી લઈએ તો એને એ પાત્રતા અથવા યોગ્યતા નહીં હોવાથી લાભ થવાને બદલે નુકસાનનું કારણ થઈ જાય છે. એટલો સંક્ષેપમાં ઉત્તર એમણે પૂરો કરીને એટલીસ્ટ દ્રવ્યાનું યોગની જ્યારે ચર્ચા પોતે જ કરી છે સિદ્ધાંતની, તો સાથે સાથે આ સૂચના પણ મૂકી દીધી છે. આ છેલ્લે છેલ્લે એનું મહત્વ બતાવ્યું છે કે એમને માં વાંચી લેવા જેવું નથી, એમને સમજી લેવા જેવું નથી. એમ કહેવા માગે છે કે દ્રવ્યાનું યોગના જે સિદ્ધાંત શાસ્ત્રો છે એ પરમાગમોનો સ્વાધ્યાય પ્રત્યક્ષ જ્ઞાનીના યોગમાં કરવો એક, એટલે ભૂલ થાય તો એ તરત આપણું ધ્યાન થાય છે. બીજું, પ્રત્યક્ષ જ્ઞાનીના યોગમાં પણ કેવા પરિણામવાળાએ કરવો, કે જેને દ્રઢ ભક્તિ હોય અને દ્રઢ વૈરાગ્ય હોય તો ખાવામાં પીવામાં અહીંયા જે દ્રવ્યાનું યોગ સમયસરનું વાંચન વ્યાખ્યાન પૂરું કરે ને ખાવામાં પછી ધમાધમ હોય, એટલે ક્યાંય બીજે તો જીવનની અંદર ક્યાંય ફેરફાર દેખાય નહીં, વૃત્તિ ક્યાંય મોળી પડે નહીં, કોઈ રસ મોળા પડે નહીં, અને દ્રવ્યાનું યોગનું અધ્યયન કરે તો એ અધ્યયનમાં એને અનેક જગ્યાએ સ્વચ્છંદ થવાનો અવકાશ રહેલો છે. એ જીવને ઘણું નુકસાનકારક છે. એમ એકદમ દ્રઢ ભક્તિ અને વૈરાગ્ય જેવું સાધન, સરળતા જેવું સાધન હોય તો એને પ્રત્યક્ષ સત્સમાગમમાં દ્રવ્યાનું યોગનો વિચારવું, નહીંતર એને વૈરાગ્ય ઉપશમના ગ્રંથો વિચારવા, આરંભ પરિગ્રહ કે એવું વિચારવું, એ પ્રકારે એમણે મોમુક્ષુને માટે શિખામણ આપીને દોરવણી આપી છે. ઘણા વર્ષથી દ્રવ્યાનું યોગનો અભ્યાસ થયા પછી મુમુક્ષુઓને કેમ કાંઈ લાભ થતો નથી, એ લાભ નહીં થવાનું આ કારણ છે કે અવિધિય જ્ઞાનની પ્રાપ્તિ કરવાનો જે પ્રયત્ન કર્યો છે એમાં વિધિની ખામી છે. અને એ રીતે જ્ઞાન પ્રાપ્તિ કદી કોઈને થઈ નથી અને થતી પણ નથી. શ્રી અભિનંદનજીની શ્રી દેવચંદજી કૃત સ્તુતિનું પદ લખી અર્થ પૂછાયો, એક પત્રમાં પૂછનારે બે પ્રશ્ન પૂછ્યા છે. તેમાં ઉદગળ અનુભવ ત્યાગથી કરવી જ શું પર તીત હો એમ લખાયું છે, તેમ મૂળ નથી. જ અને શું બે શબ્દ જુદા પાડ્યા છે, કરવી જ શું એમ નથી, કરવી જશું જોઈએ એમ કે છે. તમને કેટલો ખ્યાલ છે? હા, નિર્મળ જ્ઞાન છે ને એ આનું નામ છે, જ્ઞાન ની નિર્મળતા છે. પણ તે મૂળ પદ નથી. ખરેખર પદ તો એમ છે કે ભૂતગળ અનુભવ ત્યાગ થી કરવી જસું પરતીત હો, એમાં સ્વ પણ બદલાય છે. ચકોરાને બદલે સગડી નો સ્વ આવે છે. અને જ ને સ્વ જુદા નથી, શું છે એ પ્રશ્નાત્મક નથી. પણ જસું એમ મૂળ પદ છે. એટલે જસું નો અર્થ કે જેની, જસું નો અર્થ થાય છે જેની. એટલે વર્ણ ગંધ આદિ ભૂતગળ ગુણના અનુભવનો અર્થાત રસનો ત્યાગ કરવાથી, શું અનુભવનો ત્યાગ એટલે શું કે એના રસનો ત્યાગ કરવાથી, તે પ્રત્યે ઉદાસીન થવાથી, જસુ એટલે જેની, જેની એટલે આત્માની પ્રતીત થાય છે એમ અર્થ થાય, એમ અર્થ છે. તો કેવી રીતે અર્થ કરે છે? ભૂતગળ અનુભવ ત્યાગથી કરવી જસુ પ્રતીત હો, જેની પ્રતીત કરવી છે, જે અરૂપી ચૈતન્ય ઘન આત્માની પ્રતીત કરવી છે એને ભૂતગળ અનુભવના ત્યાગથી કરવી છે. ભૂતગળના અનુભવનું ગ્રહણ એવી ને એવી રીતે રસથી કરે, એવા ને એવા રસથી ભૂતગળોનો અનુભવ કરે. જો કે અનુભવી શકતો નથી, પણ અભ્યાસે અનુભવ કરે છે એટલે અનુભવ કરે છે એમ કહીએ. અને એને આત્માનો પણ અનુભવ થાય, આત્માની પણ પ્રતીતિ થાય કે આત્મા રૂપી છે, રૂપ રસગંધ વર્ણ રૂપ છે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી છે, એવી રીતે પ્રતીત થતી નથી. એકના રસમાં બીજાના રસનો અભાવ છે. આત્માની પ્રતીતિ આત્મ સ્વરૂપના રસથી થાય છે, અને આત્મ સ્વરૂપના રસનો આવિર્ભાવ ઉદગળ અનુભવના રસના તિરોભાવ વગર થઈ શકતો નથી. એમ કહો અથવા ભૂતગળ પરમાણુના રસનો એમને એમ રસ રહી જાય, અને આત્માની પ્રતીત નામ સમ્યક દર્શન ઉત્પન્ન થાય, રસની અપેક્ષા એ જો સમ્યક દર્શનને વિચારવામાં આવે તો સમ્યક દર્શન એ બીજું કાંઈ નથી પણ આત્માના અપૂર્વ મહિમાથી ઉગ્યેલો જે ચૈતન્ય રસ, આત્મરસ, એ આત્મરસની તીવ્રતાનો એક તબક્કો છે, એનું નામ સમ્યક દર્શન છે. જો રસના દ્રષ્ટિકોણથી એની વ્યાખ્યા કરીએ તો એ પ્રકારે છે કે જ્યાં અપૂર્વ આત્મરસ ઉત્પન્ન થયો, એટલો બધો આત્મરસ ઉત્પન્ન થયો આત્મલક્ષમાં આવ્યા પછી, આત્મલક્ષે આત્મરસ ઉત્પન્ન થાય. આત્મલક્ષ્મીના આત્મરસ તો ઉત્પન્ન થાય ને, કેમ કે ભૂતગળ લક્ષ પડ્યું છે. એટલે જે આત્મા લક્ષમાં આવ્યો ભાવભાષણના કાળમાં, સ્વરૂપ નિશ્ચયના કાળમાં, સ્વરૂપ નિર્ણયના કાળમાં, એ આત્મલક્ષે મહિમા વિધો, રસ વિધો, અને અતિ તીવ્ર રસ વધતા જે સ્વાનુભવ થયો, કે જે સ્વાનુભવ છૂટ્યા પછી એની પરિણતિ ચાલુ રહી ગઈ. શું કામ છે? કે રસ તીવ્ર થયા પછી એની પરિણતિ બંધાઈ જાય છે. એટલે નિર્વિકલ્પ દશા છૂટે, અનુભવ છૂટ્યો ઉપયોગમાં, પણ પરિણતિમાં અનુભવ છૂટ્યો નહીં, અનુભવની પરિણતિ ચાલુ રહી ગઈ. એ ક્યારે બને કે વિરુદ્ધ સ્વભાવે એવા જે ભૂતગળના અનુભવનો રસ છે એનો ત્યાગ થાય તો, ત્યાગ નામ એનો અભાવ થાય તો. અભાવ થયા વિના કોઈ દિવસ બને આવો પ્રતીત આવવાનો, સમ્યક દર્શન થવાનો પ્રસંગ બને નહીં. અથવા બીજી રીતે વિચારીએ તો, કે જે એકમેકપણાનો અભ્યાસ છે ભિન્ન દ્રવ્યોનો વિશે, પછી તે ખોરાકના પરમાણુ હો કે કોઈ પણ અન્ય પદાર્થ ભૂતગળના હો, એની સાથે એકત્વ બુદ્ધિ એ અધ્યાસપણે તન્મયપણે કેમ પરિણામ પરિણમે છે, કે એનો તીવ્ર રસ છે ત્યારે પરિણમે છે, એ એની રસની તીવ્રતાના સૂચક છે. એટલે જ્યાં સુધી એ રસ મોળો ન પડે ત્યાં સુધી પ્રતીતની દિશામાં એક ડગલું પણ આગળ વધવાનો સંભવ નથી. એટલા માટે આપણે રસનું પ્રકરણ સ્વાધ્યાયની અંદર વિશેષપણે લઈએ છીએ. એનું કારણ આ છે કે પરિણામનો દોર
કોઈ પણ જાતના પરિણામ નો દોર, પછી તે અશુદ્ધ જાતિ ના હોય કે શુદ્ધ જાતિ ના હોય, અથવા વિભાવ જાતિ ના હોય કે સ્વભાવ જાતિ ના હોય,
એ પરિણામ નો દોર એ પરિણામ ના રસ ઉપર જ આધારિત છે. જેટલો પરિણામ નો રસ તીવ્ર, એ પરિણામ
લંબાવાના, એ પરિણામ એમને ચાલુ રહી જવાના, એ પરિણામ ની પરિણતિ બંધાવી જવાની, અને એનું વિકતો છૂટવાનું. એટલા માટે મુમુક્ષુની ભૂમિકામાં જે ભક્તિ, વૈરાગ, ઉદાસીનતા, ઉપશમ અને સરળતા આદિ જે પરિણામ લીધા છે, એનું કારણ એ છે કે વિભાવ રસ ત્યાં ઘટે છે, અને વિભાવ રસ ઘટે છે તો સ્વભાવ રસ ઉત્પન્ન થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે, નહીતર ખાલી જગ્યા હોતી નથી. એટલે અહીંયા એ કહ્યું કે વર્ણ ગંધાદિ ઉદગળ ના અનુભવનો એટલે રસનો ત્યાગ કરવાથી, અનુભવનો અર્થ છે રસનો ત્યાગ કરવાથી, અર્થાત તે પ્રત્યે ઉદાસીન થવાથી. જસુ એટલે જે આત્માની પ્રતીત થાય છે, જેની એટલે આત્માની પ્રતીત થાય છે એમ અર્થ કરવો, એવો અર્થ અહીંયા આનંદજી એવા અર્થમાં એ વાત કહેવા માંગે છે એમ લે છે. હવે જ્યાં થાય છે ત્યાં જાગૃતિ આવે તો શું કે, જેમ એક રસ ની અંદર બીજો રસ ઉભો થાય તો પેલો રસ માર્યો જાય. કેમ કે એક માણસ બહુ રસ થી જમે છે, એમાં કોઈ એવા સમાચાર આવી પડે કે ભાઈ તમે અહીંયા બહુ લહેર થી જમો છો, પણ ત્યાં દુકાને તો આગ લાગી છે, તો ખાવાનો રસ ઉડી જતા કેટલી વાર લાગે, ચાલ ઉડી જાય કે ન વળે. તો આ જે જમવાનો જે કષાય રસ છે, એક કષાય નો રસ તૂટવામાં બીજો કષાય રસ ઉભો થયો, ત્યાં તૂટી ગયો, તૂટ્યો કે ન તૂટ્યો, બરાબર છે. તો અહીંયા કે છે કે આત્મરસ છે એ તો અકષાય રસ છે, અકષાય સ્વભાવી આત્મા છે, એના લક્ષ્ય એનો જો રસ ઉત્પન્ન થાય તો અકષાય કષાય ને તોડે એમાં શું મોટી વાત છે, અકષાય રસ કષાય રસ ને તોડે એમાં શું મોટી વાત છે, એ તો બળવાન રસ છે. કષાય કરતા અકષાય પણ એ તો બળવાન છે, એની અંદર તો ઘણું બળ છે. એટલે રસ તોડવો હોય તો જ્ઞાન કે જે અકષાય સ્વભાવી છે, એ જ્ઞાનમાં પોતાનો જ્ઞાનાનુભવ શું છે એના અવલોકનનો પ્રયત્ન કરે, ત્યારે ઓલો જે ઉદયમાન જે રસ છે એ જ વખતે મોળો પીડ્યા વિના. એટલે પ્રત્યેક ઉદયમાં રસની મંદ કરવા માટે એને પોતાના જ્ઞાનમાં જ્ઞાનના અવલોકનનો પ્રયત્ન કરવો, અથવા જ્ઞાન ચાલતા રસનું અવલોકન કરે તો પણ રસ તૂટે. કેમ કે જ્ઞાન તો એવી ચીજ છે કે જે વચ્ચે દાખલ થતા કષાયમાં ભંગ પડ્યા વિના રહે નહીં. એટલે કષાય પરિણામનું અવલોકન કરે તો પણ કષાય રસ તૂટે, અને અવલોકન કરનાર પોતાનું અવલોકન કરીને પોતાના જ્ઞાનાનુભવને, જ્ઞાનના વેદનને તપાસ્યા અથવા અનુભવ કરવાનો પ્રયત્ન કરે તો પણ એને કષાય રસ તૂટે છે. અને પછી શું છે કે વસ્તુ જે ખોવાની છે ને, અંધારું જે થયું છે એ તો જ્ઞાનના પ્રકાશથી પોતે હટી ગયો છે, પોતાના પ્રકાશથી. માટે બાકી જ્ઞાન પ્રકાશમાં તો જ્ઞાન સ્વભાવ પ્રગટ જ છે. જ્ઞાન પ્રકાશમાં જ્ઞાનનો સ્વભાવ અપ્રગટ છે જ નહીં, પ્રગટ જ છે, નિત્ય ઉદિત છે, એ તો નવો પ્રગટ નથી થતો, એ તો નિત્ય ઉદિત છે, સર્વકાળે ઉદિત છે. એટલે રાગ તો અંધારું છે ને રાગમાં શોધવાનો પ્રયત્ન કરવો પણ બેકાર છે, વૃથા પ્રયત્ન છે. કોઈ રાગના અંશમાં રાગના કણમાં ચૈતન્ય સ્વભાવ છે નહીં તો દેખાશે ક્યાંથી? જે જ્યાં છે નહીં તે ત્યાં દેખાશે ક્યાંથી? એ પ્રશ્ન જ રહેતો. સાવધાની પકડવી, જ્ઞાન માત્ર થી સાવધાની પકડવી. એટલા માટે જ્ઞાન માત્ર શબ્દ વાપરો છે. જાગૃતિ સૂચક છે. આખા સમયમાં વધુમાં વધુ એ શબ્દ છે. આત્મા એટલે જ્ઞાન માત્ર, સમયસાર એટલે જ્ઞાન માત્ર છે. બસ આ એક મંત્ર થી પોતાના સ્વરૂપની સ્વભાવની સાવધાનીમાં જો જીવ આવે તો એને પરપદાર્થની સાવધાની અને પરપદાર્થની સાવધાનીથી ઉત્પન્ન થતો રસ એ બંને ઉપર એ ઘાસ 698 પત્ર થયો. સાથે સાથે આપે છે એ સિદ્ધાંત જ્ઞાન વખતે પણ ઉપદેશ જ્ઞાન સાથે સાથે રાખે છે. એ પદ્ધતિ મોક્ષ માટે બહુ ઉપકારી છે. અસ્થિકાય કહેવાય છે. અસ્થિકાય એટલે પ્રદેશ સમૂહાત્મક વસ્તુ. અસ્થિ એટલે હોવાપણું અને કાય એટલે પ્રદેશોના સમૂહ રૂપ કાયા. કાયાને ટૂંકો કરીને કાય કહ્યું. શું કહ્યું? ભાઈ આ માણસ 5 ફૂટ લાંબો છે, આ 5.5 ફૂટ લાંબો છે, તો એની કાયાનો માપ છે, તો એનો ક્ષેત્રફળ બતાવવું છે ત્યાં. એમ આ 5 પદાર્થોને ક્ષેત્રફળ છે, લાંબુ ક્ષેત્રફળ છે, લાંબુ ચોડું ક્ષેત્રફળ છે એમ કહેવું છે. અસ્થિકાય એટલે પ્રદેશ સમૂહાત્મક વસ્તુ. એક પરમાણુ પ્રમાણે અમૂર્ત વસ્તુના ભાગને પ્રદેશ એવી સંજ્ઞા છે. આ માપ લીધું કે પ્રદેશ કોને કહેવો, કે એક પરમાણુ પ્રમાણે અમૂર્ત વસ્તુના ભાગને ક્ષેત્રફળમાં એક પરમાણુના ગજથી માપવામાં આવે તો, યુનિટથી માપવામાં આવે તો, ભલે અમૂર્ત વસ્તુ હોય, ધર્માસ્થિકાય અધર્માસ્થિકાય જીવ એ ત્રણેય લઈ લેવા, એને અમૂર્ત વસ્તુના ભાગને પ્રદેશ એવી સંજ્ઞા એટલે નામ આપ્યું છે. અનેક પ્રદેશાત્મક જે વસ્તુ હોય તે અસ્થિકાય કહેવાય. જેને અનેક પ્રદેશથી માપી શકાય એવા જેનું લાંબુ ચોડું ક્ષેત્ર હોય તેને અસ્થિકાય કહેવામાં આવે છે. અસ્થિકાય બે શબ્દ છે, અસ્થિ અને કાય. અસ્થિ એટલે હૈયાતિ, મોજૂદગી ધરાવે છે, અને કાય એટલે એનું વિશાળ ક્ષેત્ર છે, એ રીતે એ હૈયાતિ ધરાવે છે. એક જીવ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. કોઈ પણ જીવ, નાનામાં નાનો જીવ હોય તો ક્ષેત્રમાં એક કંથવો કે જે બહુ બારીક છે તો પણ તેનું માપ અસંખ્ય પ્રદેશ પ્રમાણ છે. એમ નથી કે એના પ્રદેશો ઓછા છે. અને હાથી કે જેને પ્રદેશો ઘણા છે, મોટા શરીરવાળા જીવને પ્રદેશ જાજા છે, નાના શરીરવાળા પ્રદેશને જીવને પ્રદેશ ઓછા છે એવું નથી. બધાને એક સરખા અસંખ્યાત પ્રદેશ, લોક પ્રમાણે અસંખ્યાત પ્રદેશ નથી, પણ સંકોચ વિસ્તારને લઈને એનું ક્ષેત્ર નાનું મોટું જોવામાં આવે છે. ઉદગળ પરમાણુ જો કે એક પ્રદેશાત્મક છે,
હવે પૂજ્વલ પરમાણુની ચર્ચા કરે છે, એ એક પ્રદેશ વાળું છે. પણ બે પરમાણુથી માંડીને અસંખ્યાત અને અનંત પરમાણુઓ એકત્ર થઈ શકે છે, ભેગા મળી શકે છે, જોડાઈ શકે છે, એમ અરસ પરસ મળવાની શક્તિ તેમાં રહેલી હોવાથી એટલે પુરાવું ગળ એટલે છૂટા પડવું, સાથે જોડાવું અને જોડાયેલું ને છૂટા પડવું, એવા એવા ગુણથી એ ગુણવાચક નામ પાડ્યું પૂદગળ, પરમાણુનું નામ પૂદગળ એમ પાડ્યું. એમ અરસપરસ મળવાની શક્તિ તેમાં રહેલી હોવાથી અનેક પ્રદેશાત્મક પણ તે પામી શકે છે, એટલે એનો પણ ક્ષેત્ર વિસ્તાર જોવામાં આવે છે, જેથી તે પણ અસ્થિકાય કહેવા યોગ્ય છે. અને છદ્મસ્તને તો એ સ્કંદ જ જણાય છે, છૂટો પરમાણુ તો છદ્મસ્તના જ્ઞાનમાં પણ આવતો નથી, એટલે એને તો અસ્થિકાય પણ એ પૂદગળ જોવા મળે છે, એને તો છૂટો જોવા મળતો નથી. ધર્મદ્રવ્ય અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે, એ પણ લોકાકાશ પ્રમાણ છે. અધર્મદ્રવ્ય પણ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે, એ પણ લોકાકાશ પ્રમાણ છે. અને જીવદ્રવ્ય પણ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે, એ પણ લોકા, એમ ત્રણેયના પ્રદેશો સરખા છે, અસંખ્યાત પણ સરખા, અસંખ્યાત પણ સરખા, પાછા લોક પ્રમાણ. આકાશ દ્રવ્ય અનંત પ્રદેશ પ્રમાણ હોવાથી તે પણ અસ્થિકાય, એમાં અનંતા પ્રદેશો છે, તેનું માપ માપ નથી એટલા અનંતા પ્રદેશો છે આકાશ, એમ પાંચ અસ્થિકાય છે. જે પાંચ અસ્થિકાયના એકમેકાત્મકપણાથી આ લોકની ઉત્પત્તિ છે, અર્થાત લોક એ પાંચ અસ્થિકાયમય છે, આખા લોકમાં આ પાંચે દ્રવ્યોના પદાર્થોના ક્ષેત્રનો વિસ્તાર રહેલો છે, એટલે લોક કહો કે પાંચ અસ્થિકાયનું એકમેકપણું કહો, એકમેક એટલે બધા આકાશની અપેક્ષા એક જ ક્ષેત્રે રહેલા છે, છતાં પોતપોતાના સ્વરૂપે રહેલા છે, કોઈ પોતાનું સ્વરૂપનો ત્યાગ કર્યો નથી. પ્રત્યેકે પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે, જીવ એમ કહ્યું હતું ને, હવે આ કહે છે કે પ્રત્યેકે પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે, અને તે જીવો સંખ્યાએ અનંત છે. એક પરમાણુ એવા અનંત પરમાણુઓ છે, હવે જેમ એક પરમાણુ છે તો એવા અનંત પરમાણુઓ છે, બે પરમાણુઓ એકત્ર મળેલા એવા દ્વિઅણુ સ્કંદ પણ અનંતા છે. હવે બે જ પરમાણુ ભેગા થયા હોય તો એવા એને દ્વિઅણુક સ્કંદ કહે છે, એવા પણ અનંતા છે. છૂટા પરમાણુ પણ લોકમાં અનંતા છે, બે અણુ સ્કંદવાળા પરમાણુઓ પણ અનંતા છે, એમ ત્રણ પરમાણુઓ એકત્ર મળેલા હોય એવા ત્રિઅણુક સ્કંદો પણ અનંતા છે, ચાર પરમાણુઓ એકત્ર મળેલા હોય એવા ચતુરાણુક સ્કંદો પણ વિશ્વમાં અનંતા છે, જગતમાં પાંચ પરમાણુઓ એકત્ર મળેલા એવા પંચાણુ સ્કંદ પણ અનંતા છે, એમ છ પરમાણુ, સાત પરમાણુ, આઠ પરમાણુ, નવ પરમાણુ, દસ પરમાણુ એકત્ર મળેલા એવા અનંતા સ્કંદ છે, તેમજ અગિયાર પરમાણુ યાવત સો પરમાણુ, અગિયાર બાર તેર યાવત એટલે એવી રીતે ક્રમથી લઈએ તો સો પરમાણુ, પછી સંખ્યાત પરમાણુ એટલે સો થી માંડીને એકસો એક થી માંડીને જેટલી સંખ્યા લેવો એ બધા પરમાણુનો ભેગા મળેલો સ્કંદ, અસંખ્યાત પરમાણુનો ભેગા મળેલો સ્કંદ, અને અનંતા પરમાણુનો ભેગા મળેલો સ્કંદ, એવા પણ અનંતા અનંત સ્કંદો જગતની અંદર રહેલા છે. બધી જ જાતના સ્કંદો અનંતા સ્કંદો જગતની અંદર છે. હે સચિત એટલે નહીં, પરમાણુ બધા અચિત જ છે, પરમાણુ બધા અચિત જ ગણવા, પરમાણુ મને સચેતન પણ ઉપચારથી લાગુ પડે, ખરેખર કોઈ પરમાણુ સચેત નથી, પણ જે જીવો પરમાણુ જે પરમાણુઓ જીવોના સંયોગમાં હોય એને વ્યવહારે સચેત પણ કહેવાય. જેમ કે અત્યારે આપણા શરીરને સચેત શરીર કહીએ, પણ એકે પરમાણુમાં ચેતનપણું નથી આવ્યો, પણ આ આ ખોળિયાનો જીવ જુદો પડી જાય ત્યારે એમ કે ભાઈ આવા મળદું છે, તો કે અચેત શરીર છે, હવે પહેલાં સચેત શરીર હતું હવે અચેત શરીર છે, એમ કહેવાય જીવના સંયોગ વિયોગની અપેક્ષાએ. એ એક જીવની મુખ્યતાથી પણ એ મરદામાં એ વખતે બીજા નિગોદિયા જીવો અનંતા હોય છે. બીજા શ્લેષ્મના મળના બીજા બધા જીવો અનંતા હોય છે, હોય શકે છે, પણ એક જીવ જે જીવનું એ શરીર વ્યવહારે કહેવાતું હતું તે જીવ ન હોય ત્યારે એ જીવને અચેત શરીર કહેવામાં આવે છે. પણ પરમાણુ તો બધા અચેત જ છે, કોઈ પરમાણુ જીવ સહિત નથી, જીવ વાળો નથી, જેમાં જીવપણું નથી, ચૈતન્યપણું નથી, અર્થાત જડપણું છે, એને જ પરમાણુ કહેવામાં આવે છે. નિગુદનું શરીર છે અને જુદું શરીર છે, માટે એને ત્યાં એ શરીર સાથે લાગુ ન પડ્યું. નિગુદના જીવને નિગુદનું શરીર છે, આ શરીર નથી એને, એટલા માટે. નિગોદના જીવો અને એના શરીરો પણ આ લોકની અંદર ઠાસી ઠાસીને રહ્યા છે, ક્યાંય ખાલી જગ્યા નથી. જીવ વગરની ખાલી જગ્યા નથી, પરમાણુ વગરની ખાલી જગ્યા નથી, કાળાણુ વગરની ખાલી જગ્યા નથી, આકાશ વગરની ખાલી જગ્યા નથી, ધર્માસ્તિકાય વગરની ખાલી જગ્યા નથી, અધર્માસ્તિક છય દ્રવ્યો લોકની અંદર એક સાથે રહેલા છે, એમાં પાંચ અસ્થિકાય છે અને એક કાળાણુ છે. ઝઘડો કરતા નથી, એકબીજાને ધક્કો મારતા નથી કે તું આગો ખસ, મારે અહીંયા રહેવું છે, એને જગ્યા આપે છે. છય દ્રવ્યોમાં અવગાહન શક્તિ છે એટલે એ જગ્યા આપે છે. જ્યારે કોઈને આવવું જવું હોય તો ક્યાંય પણ ટકરાતા નથી, ઘર્ષણમાં આવતા નથી, ટકરાટ કરતા નથી, નિષેધ કરતા નથી, વિરોધ કરતા નથી, કાંઈ કરતા નથી, ઉલટાના અવકાશ આપે છે, એકબીજાને અવકાશ આપે છે, આવવા જવાનો રસ્તો મોકળો કરી દે છે, ક્યાંય પણ પ્રતિબંધ કરતા નથી, એ ઉપદેશ આપે છે. એ છે દ્રવ્યનો ઉપદેશ આપે છે કે ભાઈ તું ક્યાંય પણ ઘર્ષણમાં રહે નહીં, કાંઈ પણ ઘર્ષણમાં આવ નહીં, તું સરળતાથી રસ્તો મોકળો કરી દે, પછી કાંઈ વાંધો આવશે.
આ